એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તકની ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ જેણે એમ કહી શકાય કે ઇતિહાસને જોવાની આપણી રીત બદલી નાખી.
હા, વિલિયમ એલ શીરરનું ધ રાઇઝ એન્ડ ફોલ ઓફ ધ થર્ડ રાઇક.
બરાબર, ત્રીજા સામ્રાજ્યનો ઉદય અને પતન.
નમસ્કાર. અને આ માત્ર એક ઇતિહાસનું પુસ્તક નથી હો, એ ખરેખર તો એક અરીસા જેવું છે.
અરીસો કેવી રીતે?
એ રીતે કે એમાં આપણે જોઈ શકીએ છીએ કે કોઈ આધુનિક ભણેલો ગણેલો સમાજ પણ કેવી રીતે ભયાનકતાની ઊંડી ખાઈમાં ગરકાવ થઈ શકે છે.
જર્મનીની વાત કરીએ તો કળા, વિજ્ઞાન, સંસ્કૃતિનું કેન્દ્ર હતું.
બરાબર. અને એ જ દેશ કેવી રીતે નફરત અને હિંસાનું એક ક્રૂર શાસનનું ઘર બની ગયો એ સમજવું મને લાગે છે આજે પણ એટલું જ જરૂરી છે.
ખરેખર. અને પેલી વાત પણ છે ને કે લોકશાહી કેટલી નાજુક હોય છે.
હા, ચોક્કસ. અને તેને કેવી રીતે અંદરથી જ ખતમ કરી શકાય.
શબ્દો અને પ્રચાર એટલે કે પ્રોપેગેન્ડા, એની તાકાત કેટલી હોય છે, લોકોના વિચારોને કેવી રીતે બદલી શકાય છે.
અને જ્યારે સત્તા પર કોઈ રોકટોક ના રહે, અનિયંત્રિત બની જાય, ત્યારે આના પરિણામ કેવા વિનાશક હોઈ શકે છે.
આ પુસ્તક આ બધા જ સવાલોના જવાબ આપવાનો ઊંડાણપૂર્વક પ્રયાસ કરે છે.
હા, અમે જે બે સ્ત્રોતોનો અભ્યાસ કર્યો ને એ બંને એ જ કહે છે કે શીરરનો મુખ્ય હેતુ જ હતો એ સમજાવવું કે આ આખું નાઝી શાસન એ કેવી રીતે શક્ય બન્યું,
સમાજ પર એમણે પકડ કેવી રીતે જમાવી,
અને છેવટે એનો અંત કેમ આવ્યો, એનો નાશ શા માટે થયો.
જો કે કારણો બાબતે સ્ત્રોતોમાં થોડો મતભેદ છે, ખરું ને?
હા, થોડો ભાર અલગ છે. એક મત એવો છે કે આ બધું મુખ્યત્વે જે તે સમયની પરિસ્થિતિઓનું પરિણામ હતું, પેલી રાજકીય અસ્થિરતા, આર્થિક સંકટ વગેરે.
જ્યારે બીજો મત એમ કહે છે કે એલા મૂળિયા જર્મન ઇતિહાસ અને સંસ્કૃતિમાં આમ ઊંડે સુધી રહેલા હતા.
આપણે આ બંને દ્રષ્ટિકોણ પર વાત કરીશું આગળ.
કે પહેલા લેખક વિશે થોડું જાણી લઈએ. વિલિયમ એલ શીરર કોણ હતા એ, અને શા માટે એમનો અવાજ, એમનું લખાણ આ વિષય પર આટલો અધિકૃત ગણાય છે?
વિલિયમ શીરર એક અમેરિકન પત્રકાર હતા, યુદ્ધ સંવાદદાતા અને પછીથી ઇતિહાસકાર બન્યા.
પણ એમની ખાસ વાત શું હતી?
ખાસ વાત એ હતી કે તેઓ માત્ર પુસ્તકાલયમાં બેસીને ઇતિહાસ લખનારા નહોતા, એ ખરેખર ત્યાં હતા, ઘટના સ્થળે.
એટલે
જર્મનીમાં.
હા, 1934થી 1940 સુધી એ નાઝી જર્મનીમાં જ રહ્યા અને કામ કર્યું, સીબીએસ રેડિયો માટે, શિકાગો ટ્રિબ્યુન માટે સંવાદદાતા તરીકે.
ઓહ, એટલે એમણે નાઝી શાસનને પોતાની નરી આંખે મજબૂત થતું જોયું.
બિલકુલ. પેલી ન્યુરમ્બર્ગ રેલીઓ જે આપણે ફિલ્મોમાં જોઈએ છીએ.
હા, કેટલી ભવ્ય અને ડરાવણી ગાગે છે.
એ એમણે લાઈવ જોઈ હતી. ઓસ્ટ્રિયાનું જોડાણ, પોલેન્ડ પર આક્રમણ, યુદ્ધની શરૂઆત, આ બધું એમણે જાતે અનુભવ્યું.
વાહ, આ તો અદ્ભુત કહેવાય.
અને વાત અહીં પૂરી નથી થતી. યુદ્ધ પૂરું થયું ને પછી એમને એક અસાધારણ તક મળી.
કેવી તક? સાથી સેનાઓએ જે નાઝી સરકારના ગુપ્ત દસ્તાવેજો જપ્ત કર્યા હતા ને, એનો વિશાળ ભંડાર, એમના સુધી શીરરની પહોંચ હતી.
કેટલા દસ્તાવેજો હશે અંદાજે?
એક સ્ત્રોત તો એમ કહે છે કે લગભગ 485 ટન.
શું વાત કરો છો, 485 ટન કાગળો! એમાં શું શું હશે?
કલ્પના કરો, ગુપ્ત સરકારી કાગળો, મોટા નેતાઓની કોન્ફરન્સની મિનિટ્સ, ગોબેલ્સ જેવા લોકોની પર્સનલ ડાયરીઓ,
હિટલરની ખાનગી વાતચીતના ટ્રાન્સક્રિપ્ટ પણ.
હા, એ પણ, અને ન્યુરેમ્બર્ગ ટ્રાયલ વખતે રજૂ થયેલા પુરાવાઓ, આ બધું જ.
એટલે શીરર માત્ર બહારથી દેખાતી ઘટનાઓ જ નહીં, પણ પડદા પાછળ શું રંધાઈ રહ્યું હતું એ પણ જાણી શક્યા.
બરાબર. નિર્ણયો કેવી રીતે લેવાતા હતા, અંદરખાને શું ચાલતું હતું, એ બધું જ. એટલે જ એમનું લેખન છે ને એમાં એક પત્રકારની જેવી તાત્કાલિકતા અને ધાર હોય છે, અને સાથે સાથે એક ઇતિહાસકાર જેવું ઊંડું સંશોધન અને દસ્તાવેજી પુરાવા.
એટલે એ માત્ર શું થયું એ નથી કહેતા.
ના, પણ કેવી રીતે અને ખાસ તો શા માટે થયું એના મૂળ સુધી પહોંચવાનો પ્રયાસ કરે છે.
ચાલો તો હવે પુસ્તક પર આવીએ. એનો મુખ્ય સાર શું છે, કેન્દ્રીય વિચાર શું છે?
મૂળભૂત રીતે આ પુસ્તક એટલે નાઝી જર્મનીના જે 12 વર્ષ હતા ને, 1933થી 1945, એનો એકદમ વિગતવાર દસ્તાવેજી ઇતિહાસ.
હા, ઉદયથી પતન સુધીની આખી સફર.
હા, એ સમજાવે છે કે કેવી રીતે એડોલ્ફ હિટલર અને એનો નાજી પક્ષ સત્તા પર આવ્યા, અને કેવી રીતે આવ્યા, તો કે લોકશાહીના માળખાનો જ ઉપયોગ કરીને.
એ જ તો કમાલ છે. અને પછી?
પછી કેવી રીતે એમણે જર્મન સમાજના દરેક પાસા પર, શિક્ષણ, મીડિયા, કળા, કાયદો, બધા પર પોતાનું નિયંત્રણ સ્થાપિત કર્યું.
અને અંતે?
અંતે કેવી રીતે એમની જે વિચારધારા હતી, એમની મહત્વાકાંક્ષાઓ હતી, એણે જર્મની અને આખી દુનિયાને વિનાશના ખપ્પરમાં હોમી દીધી.
અને આપણે જે બે સ્ત્રોત જોયા એમાં આ ઉદય અને પતનના કારણો વિશે થોડો જુદો ભાર જોવા મળ્યો, બરાબર ને?
હા સહેજ. એક દ્રષ્ટિકોણ એમ કહે છે કે આ નાજીવાદ છે ને, એ કોઈ ઇતિહાસની વિચિત્ર ઘટના નહોતી, એ અચાનક નથી ટપકી પડી.
તો
કરીને પેલી 1929ની મહામંદી
અને વર્સેસ સંધિનું અપમાન, એ પણ મોટો મુદ્દો હતો.
બરાબર. આ બધી પરિસ્થિતિઓએ હિટલર જેવા માણસ અને એની જે કટ્ટર વિચારધારા હતી એને પગ જમાવવાની તક આપી દીધી. આ મત છે ને, એ લોકશાહી સંસ્થાઓ અંદરથી કેવી રીતે ખોખલી થઈ જાય છે
અને પ્રચાર પ્રોપેગેન્ડા કેવી રીતે જનતાને ભ્રમિત કરી શકે છે એના પર વધુ ભાર મૂકે છે.
જ્યારે બીજો દ્રષ્ટિકોણ થોડો વધુ ઊંડો જાય છે, એ કહે છે કે નાઝીવાદના મૂળ તો છેક જર્મન ઇતિહાસ, એમની સંસ્કૃતિ, એમના ફિલોસોફીમાં પડેલા હતા.
એટલે
કઈ રીતે? જેમ કે સત્તા પ્રત્યે આદરભાવ, લશ્કરી પરંપરાઓ, અમુક ફિલોસોફિકલ વિચારો જેમાં રાજ્યને વ્યક્તિ કરતાં વધુ મહત્વ અપાતું હતું. આ મત પ્રમાણે હિટલર તો ખાલી એક વાહક હતો જે યોગ્ય સમયે આવ્યો અને ઇતિહાસના આ ઊંડા પ્રવાહોનો એણે ઉપયોગ કર્યો. અને શિરર પોતે પણ, જો કે એ બંને પાસાઓ જુએ છે, પણ એમનો ઝુકાવ આ બીજા મત તરફ વધુ લાગે છે.
રસપ્રદ. પણ બંને દ્રષ્ટિકોણ એ વાત પર તો સહમત છે કે આ ખાલી જર્મનીની વાર્તા નથી.
ના, બિલકુલ નહીં. આ તો માનવ સ્વભાવની વાર્તા છે. સત્તાની લાલસા, વિચારધારાના જોખમો, આ બધું જ છે એમાં. શિરરનો હેતુ ખાલી ઘટનાઓ ગણાવવાનો નથી, પણ ભવિષ્ય માટે એક ચેતવણી આપવાનો પણ છે.
ચાલો તો હવે પુસ્તકના મુખ્ય પ્રવાહમાં ઊંડા ઉતરીએ. શિરરે આખી વાર્તાને 6 ભાગમાં વહેંચી છે, બરાબર?
હા, 6 પુસ્તકો કહી શકાય.
શરૂઆત થાય છે પહેલા ભાગથી, એડોલ્ફ હિટલરનો ઉદય 1918-1933. આ સમયગાળામાં એવું તો શું મુખ્ય હતું જેણે નાઝીવાદ માટે, જેણે કે જમીન તૈયાર કરી?
જો આ સમયગાળો એટલે પ્રથમ વિશ્વયુદ્ધમાં જર્મનીની કારમી હાર અને એ પછીની અંધાધૂંધીનો સમય.
હા, દેશ ભાંગી પડ્યો હતો.
વર્સેલ્સ સંધિએ જર્મની પર ખૂબ ભારે શરતો લાદી. આર્થિક બોજ તો હતો જ, પણ એનાથી વધુ તો રાષ્ટ્રીય અપમાનની ભાવના હતી.
અને નવી સરકાર વાઇમર રિપબ્લિક
પરાઓ હતી. પ્રુશિયન લશ્કરવાદ, સત્તાને આધીન રહેવાની વૃત્તિ, એણે લોકશાહીને મજબૂત થવા જ ન દીધી.
અને આ જ અંધાધૂંધી વચ્ચે હિટલરનો પ્રવેશ થાય છે રાજકારણમાં. એક નિષ્ફળ કલાકાર, ત્યાંથી એ નાઝી પાર્ટીનો સર્વે સર્વા કેવી રીતે બન્યો?
હિટલર પહેલા વિશ્વયુદ્ધમાં સૈનિક હતો. યુદ્ધ પછી એક નાનકડી જર્મન વર્કર્સ પાર્ટીમાં જોડાયો, પણ એનામાં ગજબની વક્તૃત્વ શક્તિ હતી, સંગઠન શક્તિ હતી. એણે ઝડપથી એ પાર્ટીને પોતાના કાબૂમાં લઈ લીધી અને એને નાઝી પાર્ટીમાં ફેરવી નાખી.
અને પેલો બળવાનો પ્રયાસ 1923માં?
હા, એ બિયર હોલ પુચ. એણે બળજબરીથી સત્તા કબજે કરવાનો પ્રયાસ કર્યો, પણ નિષ્ફળ ગયો. એને જેલ થઈ.
અને જેલમાં જ એણે પેલું પુસ્તક લખ્યું, મારો સંઘર્ષ.
બરાબર, માઇન કામ્સ. અને એ પુસ્તક એટલે એની આખી વિચારધારાનો બ્લૂ પ્રિન્ટ હતો. વંશીય ભેદભાવ, આર્યન જાતિની શ્રેષ્ઠતા, યહૂદીઓ પ્રત્યધિકાર, સર્વાધિકારવાદ અને જર્મનીના વિસ્તરણની યોજના, લેબન્સરોમ.
એટલે જેલમાંથી છૂટ્યા પછી એણે રસ્તો બદલ્યો બળવાને બદલે.
હા, એ સમજી ગયો કે સત્તા કાયદેસર રીતે ચૂંટણીઓ દ્વારા મેળવવી પડશે. એટલે 1920ના દાયકામાં એણે પાર્ટીને ફરીથી મજબૂત કરવાનું શરૂ કર્યું.
અને પછી આવી મહામંદી.
હા, 1929ની મહામંદી. એણે જર્મનીને આર્થિક રીતે તોડી નાખ્યું. લાખો લોકો બેરોજગાર થયા. ચારે બાજુ નિરાશા હતી અને નાઝીઓએ આ પરિસ્થિતિનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો.
કેવી રીતે?
એમણે લોકોની હતાશા, રાષ્ટ્રીય અપમાનનો ગુસ્સો, આ બધાનો ઉપયોગ કર્યો. યહૂદીઓ, સામ્યવાદીઓ, વાઇમર સરકાર, આ બધાને બલીનો બકરો બનાવ્યા.
અને ગોબેલ્સનો પ્રચાર.
હા, જોસેફ ગોબેલ્સ. એના કુશળ પ્રચાર અને
એસએ સ્ટોર્મ ટ્રુપર્સ નામના એમના ગુંડા જેવા સંગઠનની ધાક ધમકી. આ બધાથી એમની લોકપ્રિયતા વધતી ગઈ.
અને પછી આવ્યો 1933નો એ નિર્ણાયક સમય, હિટલર ચાન્સલર બન્યો. એ કેવી રીતે શક્ય બન્યું અને સત્તા મળ્યા પછી તરત જ એણે શું કર્યું? આ પુસ્તકનો બીજો ભાગ છે, વિજય અને એકત્રીકરણ 1933-1934.
જુઓ, ચૂંટણીઓમાં નાઝી પાર્ટી સૌથી મોટી પાર્ટી તો બની ગઈ હતી, પણ એમની પાસે સ્પષ્ટ બહુમતી નહોતી.
તો પછી ચાન્સલર કેવી રીતે?
એમાં પડદા પાછળની રાજકીય રમતો અને જે જૂના રૂઢિચુસ્ત નેતાઓ હતા ને, જેમ કે વોન પાપેન અને ખુદ રાષ્ટ્રપતિ હિન્ડેનબર્ગ, એમની ગણતરી ખોટી પડી.
શું ગણતરી હતી એમની?
એ લોકો એમ માનતા હતા કે હિટલરને સત્તા આપીશું તો એ થોડો શાંત પડશે અને અમે એને કાબૂમાં રાખી શકીશું. આ બહુ મોટી ભૂલ હતી. જાન્યુઆરી 1933માં હિટલર ચાન્સલર બન્યો.
પણ કાબૂમાં રાખવાની વાત તો બાજુ પર રહી, એણે તો સત્તા મળતાની સાથે જ બધું પોતાના હાથમાં લેવાનું શરૂ કરી દીધું. પેલી ગ્લાઇકશાલ્ટુંગની પ્રક્રિયા, એ શું હતી બરાબર?
ગ્લાઇકશાલ્ટુંગ એનો અર્થ થાય સંકલન કરવું, અથવા કહો કે બધું એક સરખું કરી દેવું, પોતાના નિયંત્રણ હેઠળ લાવી દેવું.
કેવી રીતે કર્યું એણે?
ખૂબ જ ઝડપથી અને એકદમ વ્યવસ્થિત રીતે. સત્તા મળી એના થોડા જ અઠવાડિયામાં જ જર્મન સંસદ રાઇશટેગમાં આગ લાગી.
હા, એ બહુ શંકાસ્પદ ઘટના હતી.
બિલકુલ. એનો આરોપ સામ્યવાદીઓ પર નાખી દેવામાં આવ્યો અને એ બહાને મૂળભૂત નાગરિક સ્વતંત્રતાઓ મોકૂફ કરી દેવાઈ.
પછી
આવ્યો એનેબલિંગ એક્ટ. આ કાયદાએ હિટલરને સંસદની મંજૂરી વગર જ કાયદા ઘડવાની, એટલે કે સરમુખત્યાર જેવી સત્તા આપી દીધી.
એટલે લોકશાહી ખતમ, સંસદનું કોઈ મહત્વ જ ન રહ્યું.
બરાબર. બીજા બધા રાજકીય પક્ષો પર પ્રતિબંધ, ટ્રેડ યુનિયનો ખતમ, અખબારો પર નિયંત્રણ, વિરોધ કરનારાઓને જેલમાં અથવા તો કોન્સન્ટ્રેશન કેમ્પમાં મોકલવાનું શરૂ થઈ ગયું. ગેસ્ટાપો નામની ગુપ્ત પોલીસ અને એસએસ જેવા સંગઠનોનો ડર ફેલાઈ ગયો.
અને પેલી લોંગ નાઇવ્સની રાત
1934માં,
હા, એ પણ આ જ સમયગાળામાં થયું. હિટલરે પોતાની જ પાર્ટીનું જે લશ્કરી પાંખ જેવું સંગઠન હતું એસએ, અને એના નેતા અર્નસ્ટ રોહમ, જે હિટલર માટે ખતરો બની શકે એમ હતા, એમને અને બીજા સંભવિત હરીફોને ખતમ કરી નાખ્યા.
આ તો પોતાની જ પાર્ટીના લોકોને. હા, આનાથી એણે સેનાની વફાદારી પણ જીતી લીધી. મતલબ કે ફક્ત 1.5 વર્ષના ગાળામાં જર્મની એક સંપૂર્ણપણે એકપક્ષીય સરમુખત્યારશાહી પોલીસ રાજ્ય બની ગયું હતું. શિક્ષણ, મીડિયા, કળા, બધું જ નાઝી નિયંત્રણ હેઠળ.
આ પછી પુસ્તકનો ત્રીજો ભાગ આવે છે, યુદ્ધ તરફનો માર્ગ 1933-1949. હવે હિટલરનું ધ્યાન દેશની બહાર જાય છે, આંતરરાષ્ટ્રીય સ્તરે.
હા, હવે એણે પ્રથમ વિશ્વયુદ્ધ પછી જે આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા ગોઠવાઈ હતી અને ખાસ કરીને વર્સેલ્સ સંધિની જે શરતો હતી એને ખુલ્લેઆમ તોડવાનું શરૂ કર્યું.
જેમ કે
ફરીથી લશ્કરી ભરતી શરૂ કરી દીધી, જે સંધિ મુજબ મનાઈ હતી. રાઇનલેન્ડ, જે ફ્રાન્સની સરહદ પાસેનો વિસ્તાર હતો અને જેને નિશસ્ત્ર રાખવાનો હતો, ત્યાં સેના મોકલી દીધી.
દુનિયાએ શું પ્રતિક્રિયા આપી?
વિરોધ થયો, નિવેદનો થયા, પણ કોઈ નક્કર પગલાં લેવાયા નહીં. બ્રિટન અને ફ્રાન્સ જેવા દેશો બીજું યુદ્ધ ટાળવા માંગતા હતા.
અને આનાથી હિટલરને વધુ હિંમત મળી હશે, ખરું ને?
અસ.
એને લાગ્યું કે પશ્ચિમી દેશો કશું નહીં કરે, એટલે 1938માં એણે ઓસ્ટ્રિયાને જર્મની સાથે જોડી દીધું. એને આંશલુસ કહેવાય છે.
પછી ચેકોસ્લોવાકિયાનો વારો આવ્યો.
હા, એણે ચેકોસ્લોવાકિયાના સુડેન્ટલેન્ડ પ્રદેશ પર દાવો કર્યો, કારણ કે ત્યાં જર્મન લોકો રહેતા હતા. યુદ્ધની સ્થિતિ સર્જાઈ અને ત્યારે થયો મ્યુનિક કરાર 1938.
એમાં શું થયું?
બ્રિટનના વડાપ્રધાન ચેમ્બરલેન અને ફ્રાન્સના નેતાએ યુદ્ધ ટાળવા માટે હિટલરની માંગ સ્વીકારી લીધી. સુડેન્ટલેન્ડ જર્મનીને આપી દીધું. આને જ તુષ્ટિકરણ, એબીઝમેન્ટની નીતિ કહેવાય છે. ચેમ્બરલેને પાછા ફરીને કહ્યું કે આપણા સમય માટે શાંતિ આવી ગઈ છે.
પણ શાંતિ ક્યાં આવી? હિટલર તો અટક્યો જ નહીં.
જરાય નહીં. એણે તો થોડા જ મહિનામાં બાકીના ચેકોસ્લોવાકિયા પર પણ કબજો જમાવી દીધો. હવે પશ્ચિમી દેશોને ખ્યાલ આવ્યો કે હિટલરના વચનોનો કોઈ ભરોસો નથી.
પછી શું થયું?
પછી એણે એકદમ અણધાર્યું પગલું ભર્યું. પોતાના કટ્ટર દુશ્મન સ્ટાલિનના સામ્યવાદી સોવિયેત યુનિયન સાથે 1939માં એક ગુપ્ત કરાર કર્યો, નાઝી સોવિયેત સંધિ.
શા માટે?
આ કરારમાં પોલેન્ડના ભાગલા પાડવાની ગુપ્ત સમજૂતી હતી. હિટલરને ખાતરી જોઈતી હતી કે જ્યારે તે પોલેન્ડ પર હુમલો કરે ત્યારે સોવિયત યુનિયન વચ્ચે નહીં પડે.
અને પછી તરત જ,
હા, 1 સપ્ટેમ્બર 1939 જર્મન સેનાએ પોલેન્ડ પર આક્રમણ કર્યું. બ્રિટન અને ફ્રાન્સે જર્મની સામે યુદ્ધ જાહેર કર્યું અને બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું.
યુદ્ધનો શરૂઆતનો તબક્કો 1939-1941, જે પુસ્તકનો 4th ભાગ છે, એમાં તો જર્મનીને એક પછી એક જીત મળી હતી. પેલી બ્લિટ્સક્રેગ રણનીતિ ખૂબ સફળ રહી હતી, નહીં?
હા, બ્લિટ્સક્રેગ એટલે વીજળી યુદ્ધ. એમને ટેન્ક અને હવાઈ હુમલાનો એટલી ઝડપથી અને સંકલિત રીતે ઉપયોગ કર્યો કે દુશ્મન દેશોને સંભાળવાનો મોકો જ ન મળ્યો.
કયા કયા દેશો હાર્યા?
પોલેન્ડ તો ગણતરીના દિવસોમાં જ હારી ગયો. પછી ડેનમાર્ક, નોર્વે, નેધરલેન્ડ, બેલ્જિયમ અને સૌથી મોટો આંચકો તો ફ્રાન્સનું પતન હતું.
ફ્રાન્સ આટલી જલ્દી હારી ગયું?
હા, ફક્ત 6 અઠવાડિયામાં. આ હિટલરની લોકપ્રિયતા અને શક્તિનું શિખર હતું. એવું લાગતું હતું કે જર્મનીને કોઈ રોકી જ નહીં શકે.
પણ પછી બ્રિટન સામે એમની દાળ નગળી.
ના, 1940માં બેટલ ઓફ બ્રિટન થયું. બ્રિટનના રોયલ એરફોર્સ RAF-એ જર્મન હવાઈ દળ લુફ્ટવાફેને બરાબરની ટક્કર આપી અને હરાવ્યું. આ હિટલરની પહેલી મોટી હાર હતી. એ બ્રિટન પર આક્રમણ કરવાની યોજના પડતી મૂકવી પડી.
એટલે એણે પોતાનું ધ્યાન બીજે ક્યાંક વાળ્યું.
હા, પૂર્વ તરફ, સોવિયત યુનિયન તરફ. જૂન 1941માં એણે પેલો નાઝી સોવિયત કરાર તોડી નાખ્યો અને સોવિયત યુનિયન પર જોરાકાળ હુમલો કર્યો, ઓપરેશન બાર્બરોસા.
આ તો બહુ મોટો નિર્ણય હતો. એની પાછળ શું કારણ હતું?
બે મુખ્ય કારણો. એક તો એની વિચારધારા. પૂર્વ યુરોપમાં જર્મનો માટે લેબન્સરોમ એટલે કે જીવન ટકાવી રાખવા માટેની જગ્યા મેળવવી, અને બીજું સામ્યવાદ પ્રત્યેનો એનો સખત ધિક્કાર.
આ એક ભયંકર જુગાર હતો
અને અંતે એક ઘાતક સાબિત થયો. શરૂઆતમાં તો જર્મન સેના વાવાઝોડાની જેમ આગળ વધી, છેક મોસ્કોના દરવાજા સુધી પહોંચી ગઈ.
પણ પછી?
પછી રશિયાનો વિશાળ વિસ્તાર, ત્યાંનો કઠોર શિયાળો અને સોવિયત સેનાનો જોરદાર પ્રતિકાર, આ બધું ભારે પડ્યું. અને હિટલરે પોતે સેનાનું નિયંત્રણ પોતાના હાથમાં લઈ લીધું. એના અતાર્કિક અને જિદ્દી નિર્ણયોને કારણે પરિસ્થિતિ વધુ બગડી.
એટલે આ યુદ્ધનો વળાંક બિંદુ બન્યો?
હા, કહી શકાય. અહીંથી જર્મનીનો વિસ્તારવાદ એની ચરમસીમાએ પહોંચી ગયો હતો અને હવે એની પડતીની શરૂઆત થવાની હતી. અને એ પણ યાદ રાખવું જરૂરી છે કે યુદ્ધની આ અંધાધૂંધીનો લાભ લઈને જ પડદા પાછળ નાઝીઓએ યુરોપના યહૂદીઓના પદ્ધતિસરના નરસંહારની જે યોજના હતી, જેને તેઓ અંતિમ ઉકેલ, ફાઇનલ સોલ્યુશન કહેતા હતા, તેને મોટા પાયે અમલમાં મૂકવાનું શરૂ કરી દીધું હતું.
5મો અને 6ઠો ભાગ, એટલે અંતની શરૂઆત અને પતન, 1942-1945. અહીંથી હવે યુદ્ધનું પાસું પલટાય છે.
બિલકુલ. હવે જર્મની માટે ખરાબ સમય શરૂ થાય છે. પૂર્વના મોરચે સ્ટાલિનગ્રેડમાં એમની ભયાનક હાર થઈ. લાખો સૈનિકો માર્યા ગયા અથવા પકડાયા. આ એક મોટી લશ્કરી હાર તો હતી જ, પણ એનાથી એ વધુ મનોવૈજ્ઞાનિક રીતે જર્મની ભાંગી પડ્યું.
બીજે ક્યાંય પણ હાર મળી?
હા, ઉત્તર આફ્રિકામાં પણ રોમેલની આગેવાની હેઠળની સેના હારી. સાથી સેનાઓ સિસલી અને ઇટાલીમાં ઉતરી. ઇટાલીએ શરણાગતિ સ્વીકારી.
અને પશ્ચિમ યુરોપમાં?
પશ્ચિમ યુરોપમાં સાથી દેશોએ જર્મની પર વ્યૂહાત્મક બોમ્બમારો ખૂબ જ તેજ બનાવી દીધો હતો. શહેરો પર શહેર તબાહ થઈ રહ્યા હતા.
અને પછી આવ્યો ડી ડે.
હા, 6 જૂન 1944. ડી ડે સાથી સેનાઓ અમેરિકન, બ્રિટિશ, કેનેડિયન, ફ્રાન્સના નોર્મેન્ડીના દરિયાકિનારે ઉતરી. આનાથી પશ્ચિમ યુરોપમાં બીજો મોરચો ખુલી ગયો.
એટલે હવે જર્મની બે બાજુથી ભીસાયું.
બરાબર. પૂર્વમાંથી સોવિયત લાલ સેના આગળ વધી રહી હતી અને પશ્ચિમમાંથી સાથી સેનાઓ. જર્મનીનું પતન હવે નિશ્ચિત લાગી રહ્યું હતું.
આ સમયગાળામાં જ હિટલર પર પેલો હત્યાનો પ્રયાસ થયો હતો ને?
હા, જુલાઈ 1944માં. કેટલાક લશ્કરી અધિકારીઓએ હિટલરને બોમ્બથી ઉડાવી દેવાનો પ્રયાસ કર્યો, પણ તે બચી ગયો.
એના પછી?
એના પછી હિટલર વધુ શંકાશીલ અને ક્રૂર બની ગયો. એણે સેંકડો લોકોને, જેમાં ઘણા સક્ષમ લશ્કરી અધિકારીઓ પણ હતા, ફાંસીએ લટકાવી દીધા. આનાથી સેનાનું મનોબળ વધુ તૂટ્યું.
અને અંતિમ દિવસો બર્લિનના બંકરમાં શિરર એનું વર્ણન કેવી રીતે કરે છે?
ખૂબ જ નાટકીય અને કરુણ. શિરર બતાવે છે કે હાર સામે દેખાતી હતી, પણ હિટલર વાસ્તવિકતા સ્વીકારવા તૈયાર નહોતો. એ બંકરમાં બેઠો બેઠો નકશા પર કાલ્પનિક સેનાઓને અહીંથી ત્યાં લડવાના હુકમો આપતો હતો.
અંત સુધી ભ્રમણામાં જ રહ્યો.
હા, છેલ્લે જ્યારે રશિયન સૈનિકો બર્લિનમાં ઘૂસી ગયા ત્યારે એણે પોતાની લાંબા સમયની પ્રેમિકા એવા બ્રાઉન સાથે લગ્ન કર્યા. બીજે દિવસે 30 એપ્રિલ 1945ના રોજ બંનેએ આત્મહત્યા કરી લીધી.
અને પછી?
થોડા દિવસ પછી જર્મનીએ બિનશરતી શરણાગતિ સ્વીકારી. યુદ્ધ પૂરું થયું, પણ એની ભયાનક કિંમત ચૂકવાઈ હતી. લાખો લોકોના મોત, યુરોપનો વિનાશ અને નાઝી શાસનના અકલ્પનીય અત્યાચારો, ખાસ કરીને હોલોકોસ્ટ.
અને પછી આવી ન્યુરેમબર્ગ ટ્રાયલ્સ.
હા, જ્યાં બચી ગયેલા ટોચના નાઝી નેતાઓ પર આંતરરાષ્ટ્રીય અદાલતમાં યુદ્ધ અપરાધો અને માનવતા વિરુદ્ધના ગુનાઓ માટે મુકદ્દમો ચલાવવામાં આવ્યો. ઇતિહાસમાં પહેલીવાર વ્યક્તિગત જવાબદારીનો સિદ્ધાંત આટલા મોટા પાયે લાગુ પડ્યો.
આ આખી ભયાનક કથા સાંભળીને મન ભારે થઈ જાય છે. આમાંથી મુખ્ય બોધપાઠ શું લઈ શકાય? કયા એવા મુખ્ય સંદેશાઓ છે જે શિરર આપણને આપવા માંગતા હોય એવું લાગે છે?
મને લાગે છે કે સૌથી પહેલો અને કદાચ સૌથી મહત્વનો સંદેશ લોકશાહીની નાજુકતા વિશે છે.
કેવી રીતે?
જુઓ, વાઇમર રિપબ્લિકનું પતન આપણને બતાવે છે કે લોકશાહી સંસ્થાઓ ફક્ત કાગળ પરના કાયદાથી નથી ટકતી. એના માટે નાગરિકોની સતત જાગૃતિ જોઈએ, સક્રિય ભાગીદારી જોઈએ
અને મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધતા.
બરાબર. જ્યારે સમાજમાં ઊંડા ભાગલા પડે, આર્થિક સંકટ આવે અને લોકો રાજકારણ પ્રત્યે ઉદાસીન બની જાય, ત્યારે સરમુખત્યારશાહી વિચારધારા માટે ફળદ્રુપ જમીન તૈયાર થઈ જાય છે.
આ વાત તો આજે પણ એટલી જ સાચી લાગે છે. બીજો કયો મુદ્દો મહત્વનો છે?
બીજો મોટો મુદ્દો છે પ્રચારની તાકાત, પ્રોપેગાન્ડા.
હા, ગોબેલ્સ અને નાઝીઓએ એનો ભરપૂર ઉપયોગ કર્યો.
કેવી રીતે? એમણે રેડિયો, ફિલ્મો, અખબારો બધાનો ઉપયોગ કરીને સતત જૂઠાણું ફેલાવ્યું. હિટલરે પોતે જ એને મોટું જૂઠાણું, બેગ લાય, કહ્યું હતું. એમનું માનવું હતું કે મોટું જૂઠાણું વારંવાર બોલો તો લોકો એને સાચું માની લેશે.
અને એમણે લોકોના ડર અને પૂર્વગ્રહોને પણ ખૂબ ઉશ્કેર્યા.
હા, આખા સમાજને જાણે હિપ્નોટાઇઝ કરી દીધો હોય એવું લાગે. અને આજના જમાનામાં જુઓ, સોશિયલ મીડિયા, ફેક ન્યૂઝ, આ ચેતવણી તો આજે વધુ પ્રસ્તુત છે.
એટલે કે વિવેચનાત્મક વિચારસરણી અને મીડિયા સાક્ષરતા કેટલી જરૂરી છે એ આ બતાવે છે.
ચોક્કસ. ત્રીજો મુદ્દો થોડો અઘરો છે. એ છે દુષ્ટતાની સામાન્યતા,
બેનેલિટી ઓફ ઇવિલ.
એટલે શું?
એટલે કે હોલોકોસ્ટ જેવી ભયાનક અમાનવીય ઘટના કોઈ એકલ દોકલ રાક્ષસી માણસે નથી કરી. એના માટે હજારો લાખો સામાન્ય લોકોની ભાગીદારી જવાબદાર હતી.
સામાન્ય લોકો? કઈ રીતે? સરકારી બાબુઓ, સૈનિકો, ડોક્ટરો, એન્જિનિયરો, જેઓ કદાચ પોતાને ખરાબ માણસો નહોતા માનતા, પણ એમણે આદેશોનું પાલન કર્યું, આંખ આડા કાન કર્યા, અથવા તો પોતાની નાની નાની મહત્વાકાંક્ષાઓ, પ્રમોશન કે ફાયદા માટે અનૈતિક અમાનવીય કાર્યોમાં સામેલ થયા.
આ તો વ્યક્તિગત જવાબદારીનો ખૂબ જ ગંભીર સવાલ ઊભો કરે છે.
બરાબર. અને ચોથો મુદ્દો છે પેલી તુષ્ટિકરણની નીતિના પરિણામો,
એટલે કે આંતરરાષ્ટ્રીય સમુદાયની નિષ્ક્રિયતા.
હા, શરૂઆતમાં જ્યારે હિટલરે વર્સેલ સંધિ તોડવાનું શરૂ કર્યું, રાઇનલેન્ડમાં સેના મોકલી, ત્યારે જો તેને કડકાઈથી રોકવામાં આવ્યો હતો તો શું યુદ્ધ ટાળી શકાયું હોત?
કદાચ, પણ એ નિષ્ફળતાએ તેને વધુ આક્રમક બનાવ્યો.
હા, અને યુદ્ધ લગભગ અનિવાર્ય બની ગયું. આ આંતરરાષ્ટ્રીય સંબંધો માટે, સંઘર્ષ નિવારણ માટે એક કાયમી બોધપાઠ છે કે આક્રમકતાને શરૂઆતમાં જ ડામવી જરૂરી છે.
પુસ્તકમાં ઘણા એવા ધારદાર વિચારો અને અવલોકનો છે જે મનમાં રહી જાય. કેટલાક એવા નોંધપાત્ર વિચારો કે જેને આપણે અવતરણ તરીકે યાદ રાખી શકીએ એના પર વાત કરીએ.
હા, એક વિચાર જે મને ખૂબ જ ચોંકાવનારો લાગ્યો હતો તે એ હતો કે નાઝીઓ કાયદા સમક્ષ સમાનતાના સિદ્ધાંતને શું ગણતા હતા.
શું ગણતા હતા?
તેઓ એને ઝેરી ઉદારવાદી વિચાર ગણતા હતા. આ બતાવે છે કે ન્યાયના મૂળભૂત પાયાને જ તોડી પાડવો એ દમનકારી શાસન માટે કેટલું જરૂરી બની જાય છે.
બીજો એક વિચાર જે યાદ આવે છે તે યુવા પેઢી વિશે હતો.
હા, કે યુવાનોને એવી રીતે તૈયાર કરવામાં આવી રહ્યા હતા કે તેઓ માને કે જેની લાઠી તેની ભેંસ, એટલે કે માઇટ મેક્સ રાઇટ, શક્તિ એ જ સત્ય છે.
શિક્ષણનો કેવો દુરુપયોગ, સમાજના નૈતિક પાયાને જ હચમચાવી નાખવાની વાત છે.
અને હિટલરનું પેલું જાન્યુઆરી 1939નું ભાષણ, જેમાં એ ખુલ્લેઆમ કહે છે કે જો યુદ્ધ ફાટી નીકળશે તો એનું પરિણામ યુરોપમાંથી યહૂદી જાતિનો વિનાશ હશે.
એટલે કે નરસંહારનો ઈરાદો છુપો નહોતો.
ના, એ જાહેરમાં બોલાયું હતું, પણ દુનિયાએ એ ચેતવણીને ગંભીરતાથી ન લીધી અથવા લેવા માંગતી નહોતી. એ અવગણનાની કિંમત કેટલી મોટી હતી.
અને પેલો મોટા જુઠ્ઠાણાનો સિદ્ધાંત, એ પણ બહુ માર્મિક છે.
તું જલ્દી વિશ્વાસ કરી લે છે. શરત એટલી કે એને વારંવાર અને પૂરા આત્મવિશ્વાસથી કહેવામાં આવે. પ્રચારની આ સાયકોલોજી આજે પણ એટલી જ અસરકારક છે.
છેલ્લે શિરરનું પેલું વાક્ય જે ખૂબ જ વજનદાર છે.
કયું?
1000 વર્ષ પસાર થશે અને જર્મનીનો આ અપરાધ ભૂંસાશે નહીં.
આ નાઝી ગુનાઓનો જે નૈતિક બોજ છે એની ગંભીરતા અને ઇતિહાસના અફર ચુકાદા તરફ ઇશારો કરે છે. ઇતિહાસ માત્ર ભૂતકાળ નથી, એ ચેતવણી પણ છે.
આટલી બધી ગહન અને ગંભીર વાતો જાણ્યા પછી સવાલ એ થાય કે આપણા રોજિંદા જીવનમાં સામાન્ય માણસ માટે આ પુસ્તકમાંથી શું શીખવા જેવું છે? આ જ્ઞાનનો વ્યવહારમાં શું ઉપયોગ?
મને લાગે છે સૌથી પહેલી અને અગત્યની વાત એ છે કે આપણે આપણી આસપાસ જે કંઈક બની રહ્યું છે તેના પ્રત્યે વધુ સજાગ બનીએ. ખાસ કરીને સત્તાવાદના જે પ્રારંભિક ચેતવણી ચિહ્નો હોય છે ને, એને ઓળખતા શીખીએ.
દાખલા તરીકે,
જેમ કે જ્યારે કોઈ નેતા કે જૂથ સતત કોઈ એક ચોક્કસ સમુદાયને બધી સમસ્યાઓ માટે જવાબદાર ઠેરવે, એમને બલીનો બકરો બનાવે, જ્યારે સ્વતંત્ર મીડિયા કે ન્યાયતંત્ર જેવી સંસ્થાઓ પર સતત હુમલા થતા હોય, જ્યારે તથ્યો કરતાં લાગણીઓ અને ષડયંત્રના સિદ્ધાંતોને વધુ મહત્વ અપાતું હોય, ત્યારે સમજવું કે કંઈક ગંભીર બની રહ્યું છે, સાવચેત થવાની જરૂર છે.
બરાબર. બીજું, આપણે પોતે માહિતીને કેવી રીતે લઈએ છીએ અને સમજીએ છીએ એના પર વિચાર કરવો. શું આપણે વોટ્સએપ પર આવેલી કે સોશિયલ મીડિયા પર દેખાતી દરેક વાત સાચી માની લઈએ છીએ?
કે પછી આપણે એની ખરાઈ કરવાનો પ્રયાસ કરીએ છીએ, અલગ અલગ સ્ત્રોતો તપાસીએ છીએ?
હા, આ વિવેચનાત્મક વિચારસરણી, ક્રિટિકલ થિંકિંગ અને માહિતીની ખરાઈ કરવાની આદત કેળવવી આજે ખૂબ જ જરૂરી છે, જેથી કોઈ આપણને ગેરમાર્ગેમાં દોરી શકે.
ત્રીજી વાત કઈ હોઈ શકે?
ત્રીજી વાત વ્યક્તિગત અને વ્યાવસાયિક નૈતિકતાની છે. જુઓ, નાઝી જર્મનીમાં ઘણા ડોક્ટરો, વકીલો, શિક્ષકો, સરકારી કર્મચારીઓ હતા જેમણે દબાણમાં આવીને કે લાલચમાં આવીને ખોટા કામોમાં સાથ આપ્યો.
આ ઇતિહાસ આપણને શીખવે છે કે ગમે તેટલું દબાણ હોય, પોતાના અંતરાત્માનો અવાજ સાંભળવો અને જે સાચું છે તેના માટે ઊભા રહેવાની હિંમત રાખવી કેટલી મહત્વની છે. નાના નાના સમાધાનો પણ ક્યારેક બહુ મોટા અનર્થ તરફ દોરી જાય છે.
અને ચોથું, કદાચ સૌથી સ્પષ્ટ, કે ઇતિહાસને યાદ રાખવો.
હા, શા માટે આવી ભયાનક ઘટનાઓ બની એ સમજવું, જેથી આપણે ભવિષ્યમાં એનું પુનરાવર્તન થતું અટકાવી શકીએ. પેલું જે કહેવાય છે ને, આવું ફરી ક્યારેય નહીં.
નેવર અગેન.
એ માત્ર એક સૂત્ર નથી.
ના, એ એક સતત પ્રયાસ છે. અને એ પ્રયાસનો આધાર છે ઐતિહાસિક સ્મૃતિ અને શિક્ષણ. આપણે ભૂલવું ન જોઈએ.
તો આજના આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણના અંતે આપણા માટે અંતિમ બોધપાઠ શું છે?
જો મારે કહેવું હોય તો મારા માટે સૌથી ડરાવણી વાત એ છે કે આ બધું કેટલી ઝડપથી થયું. એક સ્થિર સંસ્કારી લાગતો સમાજ કેટલી ઝડપથી નફરત અને હિંસાના વમળમાં ફસાઈ ગયો. એ ખરેખર યાદ અપાવે છે કે સભ્યતાનું જે આવરણ છે એ કેટલું પાતળું હોઈ શકે છે. અને લોકશાહીને આપણે ક્યારેક ગ્રાન્ટેડ ન લેવી જોઈએ, એના માટે સતત જાગૃત રહેવું પડે.
અને મારા માટે જે વાત સૌથી વધુ સ્પર્શી ગઈ તે વ્યક્તિગત જવાબદારીનો પ્રશ્ન છે. આપણે ઇતિહાસને મોટા મોટા નિર્ણયો અને મોટી મોટી ઘટનાઓથી બનેલો જોઈએ છીએ, પણ ખરેખર તો એ અસંખ્ય નાની નાની વ્યક્તિગત પસંદગીઓનું પરિણામ હોય છે.
પસંદગીઓ? કેવી પસંદગીઓ?
બોલવું કે ચૂપ રહેવું, મદદ કરવી કે મોં ફેરવી લેવું, અન્યાયનો સાથ આપવો કે પછી એનો પ્રતિકાર કરવો, ભલે નાનો અમથો હોય. શિરણનું પુસ્તક એ પણ બતાવે છે કે ગમે તેવા અંધકારમય સમયમાં પણ નૈતિક પસંદગીઓ શક્ય હોય છે અને એ મહત્વની હોય છે.
એટલે આ ઇતિહાસને જાણવો અને સમજવો એ માત્ર ભૂતકાળ વિશે જાણવું નથી.
ના, એ ભવિષ્યને વધુ સારું બનાવવા માટેની એક પૂર્વશરત છે, એક આવશ્યક જ્ઞાન છે.
ફરી મળીશું આવતા અંકે. એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે.
આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.